તારીખ 11/6/1992 શ્રી સમયસાર કલષ્ટિકા શ્લોક 35 અને 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
અજીવ પદાર્થોમાં પોતાપણું એટલે જીવપણું માન્યું છે, જાણ્યું છે, એટલે એક પ્રકારના મિથ્યાત્વના પરિણામ છોડાવવા માટે આ અજીવ અધિકાર થાય છે. એ અજીવનું સ્વરૂપ ક્યાં સુધીનું છે? ફક્ત પૂજગળ પરમાણુ અને સંયોગ પ્રારબ્ધ કર્મ એટલું જ અજીવ છે? એથી આગળ પણ અજીવ છે? આ અધિકારમાં સ્વભાવ તે જીવ તત્વ છે, અને સ્વભાવ સિવાયનું જેટલું છે તે બધું અજીવ છે. એ રીતે તત્વ દ્રષ્ટિએ આખો અધિકાર આચાર્ય મહારાજે લખ્યો છે. ચિત શક્તિર વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ યાનયમ અતોતિરિક્તાઃ સર્વે અપિ ભાવાઃ પૌદ્ગલિકા અમિ ખંડાન્વય સહિત. અયમ જીવ યાન વિદ્યમાન છે એવું ચેતન દ્રવ્ય આઠનું જ છે. ચેતન દ્રવ્ય જીવ કેટલો, ચેતન દ્રવ્ય કહો કે જીવનું સ્વરૂપ કહો, જીવનું સ્વરૂપ વિદ્યમાન એટલે અત્યારે હયાત છે, જે હાજર છે એવા આ જીવનું, પોતાના જીવનું, પોતે હાજર છે ને, પોતે હયાત છે, જીવ તરીકે પોતે હયાત છે. તો જીવનું સ્વરૂપ આટલું જ છે. કેટલું છે? કે ચિત્ત શક્તિર વ્યાપ્ત સર્વસ્વ સાર. ચિત્ત શક્તિ ચેતના માત્ર, જ્ઞાન માત્ર કહો, ચેતના માત્ર કહો, ચૈતન્ય શક્તિ કહો, ચૈતન્ય સ્વભાવ કહો, ચેતના માત્ર સાથે મળેલા છે સર્વસ્વ સાર, દર્શન જ્ઞાન ચારિત્ર સુખ વીરી ઇત્યાદિ અનંત ગુણો. અનંત ગુણોનો એક રૂપ સ્વભાવ એટલું જ જીવનું સ્વરૂપ છે. આ સિવાય જીવનું સ્વરૂપ જરાય આગળ નથી એમ કેવું છે. પર્યાય કાઢવાનું કે જેની શ્રદ્ધા કરવી છે એ જીવ કેવડો, એટલા માટે પર્યાય કાઢી છે, ગુણ લીધા છે કે જેની શ્રદ્ધા કરવાની છે, સમ્યક દર્શન જેનો જે કરે છે એ જીવ તો જે ચૈતન્ય સ્વભાવ અથવા અનંત સ્વગુણ સ્વભાવનું એક રૂપ તત્વ છે એટલું જ જીવ દ્રવ છે. આથી આગળ જીવ દ્રવ ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. અમે સર્વે ઉપી પૌગલિકા ભાવાહ અતિરિક્ત, અમે એટલે આ જે વિદ્યમાન છે એવા બીજા સર્વે અપી એટલે બધાય દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ રૂપ જેટલા છે તે બધા અચેતન પૂતગળ દ્રવ્ય થી ઉર્જા છે. ભાવ કર્મ ને અચેતન પૂતગળ દ્રવ્યમાં લઈ ગયા છે, તે બધા અચેતન પૂતગળ દ્રવ્ય થી ઉર્જા છે. એવા અશુદ્ધ રાગાદી રૂપ સમસ્ત વિભાવ પરિણામો, એવા અશુદ્ધ રાગાદી રૂપ સમસ્ત વિભાવ પરિણામો અશુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુથી અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય. શું કહે છે? જ્ઞાન પ્રધાન વાત કરી એટલે એમાં ઓલો પર્યાય ન લીધી. જ્ઞાન પ્રધાનતામાં શું શ્રદ્ધા અપેક્ષા એટલા ગુણ લીધા, પણ અનુભવ લેવો છે એટલે અનુભવના વિષયમાં તો જ્ઞાનમાં અનુભવ છે એટલે આવો અનુભવ છે એટલે પર્યાય શબ્દ જુદો નથી પાડ્યો. શું પર્યાય? अशुद्ध रागादि रूप समुद्र समस्त विभाव परिणामों शुद्ध चेतना मात्र जे जीव वस्तु એટલે સામાન્ય એનાથી અત્યંત ભિન્ન છે એવું જે જ્ઞાન એનું નામ અનુભવ છે એવું અનુભવ જ્ઞાન એનું નામ અનુભવ છે એ અનુભવ પર ઉતાર્યું સરવાળે ભિન્નપણાનું જ્ઞાન એનું નામ અનુભવ કહેવાય ભિન્નપણાનું જ્ઞાન એવા જ્ઞાનનું નામ અનુભવ જ્ઞાન કહેવાય ભિન્નપણું અનુભવમાં ન રહેતું હોય તો એ જ્ઞાનનું નામ અનુભવ જ્ઞાન નથી જાણપણાનું જ્ઞાન ભલે હોય પણ અનુભવ જ્ઞાન નથી એ સાચું નથી એટલે અનુભવ જ્ઞાન નથી એ ખાલી કલ્પના છે ખાલી એ અનુભવ નથી તો એ કલ્પના છે જેટલા બધા ભાવો છે એ બધા ભૂતગોળિક ભાવો છે જા જીવ નથી એટલે અજીવ છે અજીવ છે એટલે ભૂતગોળ છે જા ભાવ કર્મ માં પોતાનો અનુભવ થાય તો એને આત્માના અનુભવ નું જ્ઞાન નથી અનુભવ નું જ્ઞાન કેમ કે એ આત્માના સ્વરૂપમાં નથી આત્માનું સ્વરૂપ એવું નથી દ્રષ્ટિ પ્રધાન થી એટલે કે દ્રષ્ટિના જોરને લીધે એને પૂતગળ કહી દીધા છે દ્રવકર્મ ભાવ નવકર્મ પૂતગળ છે કે નહીં તો કે હા તો કે એની સાથે સંબંધ રાખનારા જેટલા છે એ બધા પૂતગળ દુશ્મનની સાથે સંબંધ રાખે તે જોર છે ત્યાં પૂતગળ કહેવા પાછળ સ્વભાવ દ્રષ્ટિ નું જોર છે પૂતગળથી ઉપજે છે એનું કારણ શું છે કે પૂતગળ નિમિત્ત પડે છે ને માટે પૂતગળના અવલંબને ઉપજે છે માટે જીવના સ્વભાવથી ઉપજતું નથી દ્રવકર્મ ભાવકર્મ નવકર્મ રૂપ જેટલા છે તે બધા અચેતન પૂતગળ દ્રવ્યથી ઉપજ્યા છે એટલે ભાવકર્મ પણ અચેતન કર્મથી ઉપજેલા પરિણામ ગીણ્યા છે જીવના સ્વભાવથી ઉપજતા નથી માટે છે ને બીજું કે એ નથી એટલે જીવ તો એટલો જ છે તો એ સિવાયનું શું છે તો કે જીવની દૃષ્ટિએ જોવો તો એ બધા ભૂતગળ છે જીવની દૃષ્ટિએ જોવો તો ભૂતગળ છે અથવા દ્રષ્ટિને વાચા આપો સમ્યક દર્શનને વાચા આપો કે ભાઈ જીવ કેટલો તો કે આ ચિત્ત શક્તિ માત્ર જીવ છે ચિત્ત શક્તિ કે આનંદ ગુણોનું એક રૂપ તો કે બાકી આ નવકર્મ ભાવકર્મ દ્રવ્યકર્મ તો સમ્યક દર્શન એમ કહેશે કે એ પૂતગળના છે કેમ પૂતગળના છે તો કે પૂતગળથી ઉપજ્યા છે માટે પૂતગળના છે જા છોકરો દુશ્મન કેમ કે મારું કીધું નથી માનતો ને દુશ્મન નું કીધું માને છે માટે દુશ્મન ની હારે ભળેલો છે માટે એ દુશ્મન જા દુશ્મન ની હારે ભળી ગયો માટે દુશ્મન જ્ઞાન ને વાચા આપીએ તો જ્ઞાન થોડું ગડબડ કરે છે જ્ઞાન એમ કહે છે કે સ્વભાવથી તો નથી, પણ વિકારી પર્યાય એની છે. ભાવ કર્મ ની વિકારી પર્યાય જીવની છે, એ મટાડવા યોગ્ય છે, એ દુઃખદાયી છે, એ બધું વિશ્લેષણ બધું જ્ઞાન કરે છે. શ્રદ્ધાના એકાંત માંથી તો આ સાંખ્ય વગેરે થઈ ગયા છે. એટલી જો અનુભવ ઉતાર્યો એમણે, વાત તો દ્રષ્ટિના વિષયની છે, પણ આવા જ્ઞાન નું નામ અનુભવ કહેવાય એમ લીધું છે. દ્રષ્ટિ તો એમ કે છે કે એક સમય ની પર્યાય છે, વ્યવહાર છે, અભૂતાર છે, એમ જ કે છે. દ્રષ્ટિ તો એક સમય ની પર્યાય ને પણ અભૂતાર્થ ને અસત્યાર્થ જ કે છે. જ્ઞાન એમ નહી કે રાજમલજી ની ટીકા છે. દ્રષ્ટિમાં એવું જ જોર આવે જેને સમ્યક દર્શન થાય એને દ્રષ્ટિમાં એવું જ જોર આવે. શ્રદ્ધાનું જોર તો એવું જ હોય, એને સમ્યક દર્શન ન થાય, સમ્યક દર્શન ન થાય એને અનુભવ ન થાય. એમ કહેવા પાછળ સંકેત તો એ જ છે કે કેટલું જોર હોય તો અનુભવ થાય, કેટલું વજન હોય સ્વભાવ ઉપર કેટલું વજન હોય તો અનુભવ થાય, એવો સંકેત છે એની અંદર. વજન બરાબર આપવું જોઈએ, વજન પૂરેપૂરું સરખું આપવું જોઈએ તો જ અનુભવ થાય, નહીતર પર્યાય દ્રષ્ટિ મટે નહીં, એને દ્રવ્ય સ્વભાવનો અનુભવ થાય નહીં. ગળ જ કે છે કર્મ અધિકારમાં લીધું 75-79 ગાથા 5 ગાથા, એના આદિ મધ્ય અંતમાં પૂતગળ જ વ્યાપ્યું છે એમ કે છે. એના આદિમાં પૂતગળ છે, મધ્યમાં પૂતગળ છે અને અંતમાં પૂતગળ જ છે એમ કે છે. મારા વચમાં આજે કેટલાક શ્વેતાંબર આચાર્યો સાથે ચર્ચા થઈ, રામ વિજય સુદય સુરે કૈલાસ સાગરજી, પછી ગુરુદેવને મેં પ્રશ્ન પૂછ્યો કે મારા ભાગીદારને બીજા કેટલાક સ્નેહીઓ શ્વેતાંબર જૈન છે, એ હિસાબે શ્વેતાંબરના આચાર્યો સાથે ચર્ચાનો પ્રસંગ રહે છે. એક પ્રશ્ન મારે જાણવો છે આપની પાસેથી. આપે તો 45 સૂત્ર વાંચ્યા છે, 45 આગમ શ્વેતાંબરના વાંચ્યા છે, તો દિગંબર આગમમાં જે વાત છે એવી પરમાર્થની વાત શ્વેતાંબર આગમમાં નથી, એવી કોઈ વાત કઈ હોય તો કઈ છે? એવી કોઈ વાત હોય તો કઈ વાત એવી છે કે જે શ્વેતાંબરના આગમમાં નથી? 45 આગમમાં નથી, આપણે તો વાંચ્યા છે, સંશોધન ચાલ્યું છે, આપણે કઈ વાંચ્યા નથી. જેમ ઘડો બનવામાં કુંભારનું અસ્તિત્વ નથી, માટીમાં કુંભારનું અસ્તિત્વ નથી, લીફાની પર્યાય હતી માટીની ત્યારે પણ એમાં કુંભાર નહોતો, અને એમાંથી ઘડો થયો ત્યારે પણ એમાં ક્યાંય કુંભાર, માટીમાં નથી આવી, કુંભાર માટીની બહાર જ છે. એમ જીવ વિભાવ પરિણામમાં જીવ તત્વ આવતું જ નથી, જીવની હયાતી જ નથી હોતી, અને શ્રદ્ધાનો વિષય તો અસ્તિત્વ ગ્રહણનો છે. માટે જેમ માટીમાં ઘડામાં જેમ કુંભાર નથી, એમ જીવના વિભાવ પરિણામમાં પણ ક્યાંય જીવ નથી. જીવના વિભાવ પરિણામ કહેવાય છતાં ક્યાંય એમાં જીવ નથી, જીવનું અસ્તિત્વ એમાં નથી, એ વાત 45માં નથી ગયા, પછી કોઈ એવો ચર્ચાનો પ્રસંગ બન્યો નથી. એક વાત પૂછી હતી સાંજે, આપણે તો એક ટૂંકું ટચ જોઈએ છે આમાંથી, એવું શું કાઢ્યું કે જે આયા નથી ને આયા છે, એવું શું કાઢ્યું? સીધો પ્રશ્ન તો એ હતો, શું આ વાત ત્યાં નથી. સાક્ષાત કરયતુ પરમ આત્મા આત્માનમ આત્મન અનંતમ આત્મની અનંતમ. આત્મા આત્મની ઇમમ આત્માનમ કલયતુ, આત્મા અર્થાત જીવદ્રવ, આત્મની એટલે પોતામાં આત્મામાં, ઇમમ આત્માનમ એટલે આ પોતાના આત્માને પ્રત્યક્ષ એવા પોતાના આત્માને, કલયતુ એટલે નિરંતર અનુભવો. આચાર્ય મહારાજે ભાવના ભાવી છે કે હે જીવો, તમે આત્મામાં આત્માને આત્મા દ્વારા, તમે જીવદ્રવ આત્મામાં પોતામાં આત્માને નિરંતર અનુભવ કરો, અને આત્મામાં તમારા આત્મા સિવાય બીજું કોઈ નથી. આ તો સીધી સાદી વાત છે. શરીર આત્મામાં નથી, રાગાદી પણ આત્માના મૂળ સ્વરૂપમાં ચિત્ત શક્તિમાં નથી, ચૈતન્ય શક્તિમાં નથી. તો આત્મામાં તો જે ચૈતન્ય શક્તિ છે એનો જ અનુભવ કરો, આત્મામાં જે છે એનો અનુભવ કરો, નથી એનો શું કરવા અનુભવ કરો? જે આત્મામાં નથી એનો આત્મારૂપ તો શું કરવા અનુભવ કરો? બસ આટલી ટૂંકી વાત છે. આત્માનો આત્મ સ્વરૂપે ચૈતન્ય શક્તિ માત્ર રૂપે અનુભવ કરો. આ સિવાય આત્મા રાગાદી કે દેહાદી સ્વરૂપ નથી, માટે એવો પોતાનો અનુભવ ન કરો, એ મિથ્યા અનુભવ છે. આત્મા પોતામાં પોતાને નિરંતર અનુભવો. કેવો છે અનુભવ યોગ્ય આત્મા? અનુભવ કરવા યોગ્ય આત્મા કેવો છે? ભલે અનુભવ જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય પોતામાં પોતા સ્વરૂપે કેવા આત્માનો અનુભવ કરે, કે વિશ્વસ્ય સાક્ષાત ઉપરી ચરંતમ, સમસ્ત ત્રૈલોક્યમાં સર્વોત્કૃષ્ટ ઉપાધિ છે એવો જ છે, વધારેને નથી કહેતા. ઠીક છે, આખા ત્રણ લોકમાં સમસ્ત જગતમાં પોતાનો આત્મા સર્વોત્કૃષ્ટ ઉપાધિ છે. સર્વોત્કૃષ્ટ છે અને પરમ ઉપાધિ છે. ઉત્કૃષ્ટ હોવાથી પરમ ઉપાધિ છે, એવો સાક્ષાત છે, એવો ખરેખર છે, એમાં અમે વધારીને કાંઈ કહેતા નથી. કાલે પ્રથમ દિવસે વાત કરી હતી કે સમ્યક દ્રષ્ટિ જીવને એક એવા નજરે, એવી નજરે જોવો જોઈએ કે જેણે પોતાના સાક્ષાત સિદ્ધપદને અત્યંત આત્મરસે કરીને અનુભવમાં લીધો છે. એટલા અત્યંત આત્મરસથી અનુભવમાં લીધો છે કે એનું હૃદય એનાથી ભરાઈ ગયેલું છે. કેવું છે? હવે એમાં બીજા કોઈ રસનો કે રાગનો અંદર અવકાશ નથી. ચૈતન્ય રસથી, આત્મરસથી, શાંત અમૃત રસથી જેનું હૃદય એટલું ભરાઈ ગયેલું છે કે હવે ત્યાં બીજાને આ હૃદયમાં આવવાની કોઈ જગ્યા રહી નથી. આવું જેનું હૃદય અથવા પરિણમન છે એને સમ્યક દ્રષ્ટિ કહીએ. જેમ કહે છે ને ભાઈ, એક માણસ છે એને એના એના ભાવતા ભોજનો, જેમ કે મીઠાઈ ભાવે છે, તો અનેક જાતની મીઠાઈઓ, કેવી વિભિન્ન સ્વાદવાળી અનેક જાતની મીઠાઈઓ એને ખૂબ ખવડાવી, ખૂબ ખવડાવી. કેટલી ખવડાવી? કે તૃપ્ત તૃપ્ત થઈ જાય એટલી ખવડાવી, પૂરો ભરાઈ ગયો એને કહેવાય. હવે એને કોઈ એમ કે ભાઈ આ થોડો કોક લાવ્યા છે, હું લાવે છે ને કાંઈ જેની અંદર કાંઈ નો એકલા દાણા જ હોય, કાચા દાણા સિવાય કાંઈ ન હોય, એને કોક કે છે થોડો મીઠાઈ ખાઈને પેટ ભરીને બેઠો હોય, એવો કોક કેવી રીતે ખાય? હવે મારું તો પેટ એટલું ભરેલું છે ને કાંઈ ખાવાની જગ્યા, ગમે તે આપો તો હવે ખાવાની જગ્યા કેમ કે ભરાઈ ગયું એમ. હવે બીજા રાગ કરવાની એને જગ્યા નથી. આ રાગનો રસ લઉં, આવા રાગનો રસ લઉં, આ પ્રકારનો રાગ મને ઠીક લાગે, એ જગ્યા સમય દ્રષ્ટિને રહી નથી. બીજા કોઈને બેસાડવાની જગ્યા નથી. ભક્તિમાં તો આવે છે પ્રકાર, એ બધો પ્રકાર ભક્તિમાં તો આવે છે. હૃદય સિંહાસન સુના તુમ બિના ઈસમે આ બસ જાઓ, પ્રભુજી મન મંદિર મેં આવો. અહીંયા એ વાત લે છે કે સર્વોત્કૃષ્ટ ત્રણ લોકમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ પોતાનો આત્મા છે, એ જ ઉપાદેય છે, એની આગળ બીજું કોઈ ઉપાદેય નથી. પંચ પરમેશ્વરી નહીં, એની કોઈ નહીં, એની પાસે કોઈ ઉપાદેય નથી. એમ કહ્યું છે તે કાંઈ વધારે પડતું કહ્યું નથી, વધારીને કહેતા નથી, એટલે કાંઈ અતિશયોક્તિ કરીને કહીએ છીએ એમ નથી. કેમ કે પોતાનો અનંત આનંદ પોતાના આત્મામાં ભર્યો છે, પોતાનું અનંત સુખ પોતાના આત્મામાં ભર્યું છે. પંચ પરમેશ્વરીમાં પોતાનું સુખ નથી, પોતાનું સુખ ત્યાં છે, એ તો ભિન્ન દ્રવ્ય છે. ગુરુદેવ તોડી શકતા આજી અધિકાર ચાલે ત્યારે એ બધા પોતાના જીવની અપેક્ષાએ બધા અજીવ છે, પોતાનો જીવ નથી માટે બધા અજીવ છે એમ કહેતા. પરમેશ્વરી અજીવ છે, ભગવાન અજીવ છે, એની અપેક્ષાએ એમનો જીવ ભલે રહ્યો, મારી અપેક્ષાએ અજીવ છે. આપણે નથી કહેતા ભાઈ આપણી ઝૂંપડી આપણે કામની, બીજાનો મહેલ હોય તો આપણે શું કામનું, હે આપણા માટે એ કમો છે. ત્રણ લોકની સામે, ત્રણ લોક એક પલ્લામાં હોય એમાં અનંત સિદ્ધો આવી ગયા કે ન આવી ગયા? ત્રણ લોકમાં ત્રણેય કાળ ને ત્રણેય લોક ના આવી ગયા કે મારું પલ્લું બે જાય છે, મોટું પલ્લું તો ઉલ્લી જાય છે, એટલું વજન છે. શ્રદ્ધાથી પોતાના સ્વરૂપ ઉપર એટલું વજન છે. બહુ ફોર્સ ઘણો હતો એમની વાણીમાં, બહુ ચર્ચામાં તો આત્મા ઉછળે અંદરથી, એવી ચર્ચા ચાલતી, અંદરથી આત્મા ઉછળી જાય. એવો જ આત્મા છે, કાંઈ વધારીને કહેતા નથી. વળી કેવો છે આત્મા? કે સુખ સ્વરૂપ છે. આત્માનુભવ ગમ્ય એક મહિમા, કીધો છે આગળ એક તળક આપણે આવી ગયો, આત્માનુભવ ગમ્ય એક મહિમા, આત્માના અનુભવથી ગમ્ય જેનો મહિમા છે એમાં સુખ લીધું છે. આત્માનુભવ ગમ્ય એક મહિમા, બારમા છે, બરાબર પંદરમા પાને અર્થ કર્યો છે કે ચેતન વસ્તુના પ્રત્યક્ષપણે આસ્વાદથી અદ્વિતીય ગોચર છે મહિમા જેની, મોટક જેની છે તેનો ભાવાર્થ આમ છે કે કેમ એને એમ કહ્યું કે આત્મા પ્રત્યક્ષપણે આસ્વાદથી બહુ મહિનો મહિમા આવ્યો. પ્રત્યક્ષ આસ્વાદથી બહુ મહિમા આવવાનું શું કારણ? અદ્વિતીય તો બીજો એટલો મહિમા કોઈને નથી, સિદ્ધ ભગવાનનો નથી એમ કહે છે. કેમ કે જીવનો જેમ એક જ્ઞાન ગુણ છે ને એવો એક અતિન્દ્રિય સુખ ગુણ છે, એ સુખાનુભવ થવાથી એનો મહિમા આવે છે એમ કહે. આટલો અગાધ 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 સુખ મારામાં ભર્યું છે એટલે એનો મહિમા આવે છે. તે સુખ ગુણ સંસાર અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી. અશુદ્ધપણું જ્યાં ગયું ત્યાં જતા તે પ્રગટ થાય છે. કેવું સુખ પ્રગટ થાય છે? કે તે સુખ અતિન્દ્રિય પરમાત્માને હોય છે એવું પ્રગટ થાય છે. સિદ્ધ ભગવાનને આવું સુખ છે, મારા સિદ્ધ પદમાંથી એવા જ સુખનો મને અનુભવ થયો. તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાંત ચારે ગતિમાં નથી, કેમ કે ચારે ગતિઓ બધી દુઃખરૂપ છે. તેથી જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મા રૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે. કેમ કે શુદ્ધ સ્વરૂપ અનુભવતા અતિન્દ્રિય સુખ છે એવો ભાવ અહીંયા સૂચવો. સુખ માટે એને મહિમા કીધો. જે સુખ અનુભવ ગોચર થયું અને જેવું સુખ અનુભવ ગોચર થયું એનાથી જે એનો મહિમા આવે છે એ મહિમા અનુભવ સિવાય, સુખાનુભવ સિવાય એવો મહિમા આવે નહીં. અનંત સુખનો સાગર પોતે જ છે એનો અનુભવ થાય છે સુખના સ્વાદ પૂર્વક. સુખને અનુભવતા અનુભવતા સુખ સાગરનો અનુભવ થાય છે. અથવા તો જે સુખની પર્યાય ઉત્પન્ન થઈ એ સુખના સરોવરનું તરંગ હતું. આત્મા જે સુખનું સરોવર છે એનું તરંગ છે. એટલે સરોવર ને તરંગ બેનો એની અંદર સમાવેશ થઈ ગયો એટલે એનો અનુભવ એનો મહિમા છે એ અનુભવથી આવે છે. બીજી રીતે એનો મહિમા આવતો છે કે વળી કેવો છે કે સુખ સ્વરૂપ છે. ચારું નો અર્થ એ કર્યો, ચારું એટલે સુંદર થાય આમ તો શબ્દાર્થ થાય છે સુંદર, સારું એટલે સુંદર. અહીંયા ચારું નો અર્થ કર્યો સુખ સ્વરૂપ છે, સુખથી એની સુંદરતા છે. વળી કેવો છે કે પરમ એટલે શુદ્ધ સ્વરૂપ છે જેમાં કોઈની મિલાવટ નથી. શું શુદ્ધ સ્વરૂપ છે એટલે અશુદ્ધમાંથી શુદ્ધ થયો એમ નહીં, જેમાં અનાદિ અનંત કોઈ ભર્યું નથી. નકોર તત્વ છે, વળી કેવો છે કે અનંતમ એવો શાશ્વત છે, અનંત સુખનો પિંડ એવો શાશ્વત છે, અને એ શાશ્વત સુખ સ્વરૂપ સાથે ઉતાપણાની પરિણતિ વર્તે છે, એને કોઈ દુઃખની ચિંતા કેમ થાય? જે અભેદ પરિણતિ આવા શાશ્વત સુખ ના પિંડ સાથે વર્તે છે, એને દુઃખની ચિંતાનો વિકલ્પ કેમ થાય? કે એને કોઈ દુઃખની ચિંતા? જગતમાં તો બધા ઘણાય દુઃખના પ્રસંગ થાય છે, અનેક જાતના પ્રસંગો ઊભા થાય, એમાં ચિંતા થાય, આકુલતા થાય, દુઃખ થાય, તો કે એ બધું સ્વપ્નને સાચું માન્યું છે, બીજું કાંઈ નથી. શું છે? જીવના શાશ્વત સ્વરૂપને જોવામાં આવે તો એ બધા કટકે કટકે ઊભા થયેલા સ્વપ્ન છે, બીજું કાંઈ નથી. બધા પ્રસંગો સ્વપ્ન સમાન લાગે. કેમ? કે મારે મારામાં આવતું નથી, મારામાંથી જતું નથી, મારે કાંઈ લેવા નથી દેવા નથી, તો સ્વપ્નોની તો બીજું શું? એમ સ્વપ્નને શું લેવા દેવા દે? સ્વપ્નને સકડે છે કે ભૂખ માંગે? સકળ જગત છે એકવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા. એવો શાશ્વત છે, જેટલા અશાશ્વત પરિણામ છે એમાં હું ક્યાંય હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે કે આવો શુભ સ્વરૂપનો અનુભવ કઈ રીતે થાય છે એ હવે કહે છે. તે જ કહે છે, અનુભવની રીત છે એ જ હવે કહેવી છે. એમ કે એ રાજમંદિરનું વિશિષ્ટતા છે અધ્યાત્મ પ્રધાન પિતાની, કે અનેક જગ્યાએથી એમણે રીત છે એ સ્પષ્ટ કરી છે, અનેક જગ્યાએ તો સ્પષ્ટ. હા, વિધિ કયો કે ચિત શક્તિ રિક્તમ સકલમ અપિ અન્નાય વિહાય. ચિત શક્તિ રિક્તમ, રિક્ત એટલે ખાલી, જ્ઞાન ગુણથી શૂન્ય, જ્ઞાન ગુણથી ખાલી. ચિત શક્તિ એટલે જ્ઞાન ગુણ, એ આત્માને જ્ઞાન ગુણ છે જ કહે છે, સ્વભાવને જ્ઞાન ગુણ જ કહે છે. જ્ઞાન સ્વભાવ કહેવાનું એટલે જ્ઞાન ગુણ કહે છે. ચિત શક્તિનો અર્થ જ્ઞાન ગુણ જ કહે છે, કેમ કે અમૃતચંદ્રાચાર્ય એવો શબ્દ વાપર્યો છે, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમંતે નહીં. 142મો પરસ છેલ્લું, 36મો ચાલુ, 142મો છેલ્લું પદ એ છે. નિર્જરાધિકા પામ્યું 132 છેલ્લું પદ છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્ત ક્ષમંતે નહીં. તો ઉપર શું લીધું છે? કે મોક્ષથી જુદી જાતના અનેક જાતને ક્રિયાકાંડ દુષ્કર કર્મ કરો અને એનાથી ક્લેશ પામો તો પામો, ક્લિશ્યતામ એટલે ક્લેશ પામો તો અમો, ભલે દુઃખી થાવ. પછી કે ક્લિશ્યતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ, મહાવ્રત સહિતના તપના ભારથી ભગ્નાશ્ચિરમ શરીરને ભાંગી નાખો અને ક્લેશ પામો તો પામો. સાક્ષાત મોક્ષમ ઇદમ, જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય પદમ, જે નિરામય પદ છે, જે સંવેદ્યમાનમ સ્વયં, અને જે પોતાથી સંવેદ્યમાન છે, એ રીતે નહીં મળે કે નહીં પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થશે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપુ પ્રાપ્તમ શમંતે. જ્ઞાન ગુણ વિના એની પ્રાપ્તિ નથી. જ્ઞાન ગુણ શબ્દ એમણે મૂળમાં વાંચ્યો છે, ત્યાંથી ઉપાડ્યો છે રાજગુરુજીએ. જ્ઞાન ગુણ જ્ઞાન ગુણ કહેતા આવે છે બધી જગ્યાએ. મૂળમાં અમૃતચંદ્રાચાર્ય આચાર્ય શબ્દ શબ્દ વાંચ્યો છે. પૂર્વે જ કહેલા સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાન માત્ર વસ્તુ તેને જ્ઞાન ગુણ વિના એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને હજાર ઉપાય કરવામાં આવે તો પણ કોઈ સમર્થ થતો અનુભવ કરવો એનું નામ જ્ઞાન ગુણ છે. જાણવું ન લીધો અહીંયા, અનુભવ કરવો લીધો. શું જ્ઞાન ગુણ શેમાં લીધો? જ્ઞાન જાણે જ્ઞાન ગુણ ન લીધો અહીંયા, અનુભવ કરે એ જ્ઞાન ગુણ લીધો. બહુ પ્રધાન શાસ્ત્ર છે એટલે જ્ઞાન ગુણ એટલે અનુભવ શક્તિ, અનુભવ કરવાનો સ્વભાવ. એનું જે જ્ઞાન એટલે અનુભવ, એ વગર કોઈ રીતે પ્રાપ્તિ નથી. એ મોક્ષની પ્રાપ્તિ બીજી રીતે નહીં થાય. તો ગમે એટલા મહાવ્રતને તપશ્ચર્યા કરીને ભાંગીને મરી જાને, ચૂરો થઈ જાને, કાંઈ થવાનું નથી એમ કે છે. સાવ ચોખ્ખું કરવું છે પછી હજી કેટલું બેઠું છે એ બીજી વાત છે. પણ એમને બહુ ફોડ પાડીને વાત કરી દીધી. જો જ્ઞાનને જાણવાનો પણ એનામાં સ્વભાવ છે અને અનુભવ કરવાનો પણ જ્ઞાનનો સ્વભાવ છે. તો સ્વપર પ્રકાશકમાં જાણવું લ્યો અને એટલું જે સ્વનું જાણવું છે અથવા સ્વનું પ્રકાશનું છે એમાં જ્ઞાન વેદન અને જ્ઞાન અનુભવ લ્યો. કેમ કે આત્મા પરને અનુભવી શકતો નથી. હું પોલા વાક્ય ઉપર જતા હતા, પર જણાતું નથી એનો અર્થ. સ્વપર પ્રકાશકમાં તો ચોખ્ખો ગુરુદેવ કહે છે કે પરનું પ્રકાશક છે અને પર જણાતું નથી. આ બે વાતનો વિરોધ મળતો નથી. હું મૂંઝાવ છું, પર જણાતું નથી એનો અર્થ એટલો જ કરો કે પર વેદાતો નથી. વેદવામાં જાણવું આવી ગયું, જાણવા સહિત જ વેદાય છે. અને પર વેદાતું નથી કેમ કે પર તો પરને વેદી શકાય નહીં. અને આત્મામાં આત્મા જ વેદાય તો પછી જ્યારે વેદાય ત્યારે આત્મા જ જણાય. આત્મામાં આત્મામાં પછી આત્મા જ જણાય ને, બીજું શું જણાય એમાં? કેમ કે આત્મા જ વેદાય છે માટે આત્મા જ જણાય છે. તો એ કારણે પર નથી જણાતું. પણ વેદન પ્રધાનતાથી એ વાત છે, અનુભવ પ્રધાનતાથી એ વાત છે, જાણવાની પ્રધાનતાથી એ વાત નથી. શું પણ એમાંથી ચોખ્ખું કર્યું છે એમાંથી મોટ તેમની ચર્ચામાંથી ચોખ્ખું કર્યું છે. જાણવું ભેદું જુદું પાડવું એમ છે એક સાથે, એટલે એટલે તો ભૂલ થાય. વેદવામાં બીજો વિષય નથી આવતો ને, વેદવામાં બીજો વિષય નથી આવતો. અત્યારથી માને કે શરીરની વેદના વેદાય છે, સારું ખાટું અનુભવાય છે એ અત્યાર. અહીંયા શું છે કે ત્યાં વેદન શક્તિ વિકૃત થઈને ત્યાં રોકાઈ ગઈ છે, પણ છતાં પરને વેદી શકતો તો નથી એ નક્કી વાત. શું કે છે? ચિત્ત શક્તિરિક્તમ સકલમપી સ્થિત શક્તિ એટલે જ્ઞાન ગુણ થી શૂન્ય, અનુભવ શક્તિ થી શૂન્ય એવા સમસ્ત દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ને મૂળ થી, અન્ના એટલે મૂળ થી અને વ્યાય એટલે છોડીને, એને મૂળ થી છોડીને કેવી રીતે અનુભવ થાય છે કે દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને મૂળ થી છોડી દેવામાં આવે તો અનુભવ થાય છે. ક્યાંય પણ ભાવમાં પકડી રાખવામાં આવે તો અનુભવ ન થાય એમ કે છે. એને મૂળ થી છોડી દો, ઉદગળ ના છે મારે લેવા દેવા નથી, હું એક એનાથી રહિત, એનાથી શૂન્ય, શૂન્ય કહી દીધો ને, એનાથી હું શૂન્ય, ચિત્ત શક્તિ રિક્તમ, તો બધાથી શૂન્ય મારો અનુભવ, અનુભવ કરવાનો ગુણ છે, જ્ઞાન ગુણ છે. ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મ જાતિ છે ને તે સમસ્ત એ છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. તીર્થંકર નામ કર્મ પણ ઉપાદેય જીવને મુક્ત કરવાનો એનામાં સ્વભાવ. કર્મદાતે છે તે સમસ્ત એ છે, એમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ જે રીતે થાય છે, ફરીને પાછું કહે છે આ નાસ્તિથી કીધું, હવે અસ્થિથી કહે છે. અનુભવ કઈ રીતે થાય છે તો કે એમાં બે પડખા છે, અસ્થિ ને નાસ્તિના. આ પહેલા તું જેમાં અસ્થિમાં ઉભો છો એની નાસ્તિ કરે એમ કહે છે, એટલે ત્યાંથી શરૂઆત કરી. હવે અસ્થિ કહે છે કે ચિત્ત શક્તિ માત્ર સ્વમ ચ સ્ફુટતરમ અવગાહ્ય, જ્ઞાન ગુણ તે જ છે સ્વરૂપ જેનું એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને આ અસ્તિ થી લીધું. ચિત્ત શક્તિનો અર્થ અહીંયા શું કર્યો પાછો ફરીને, કે જ્ઞાન ગુણ તે જ છે સ્વરૂપ જેનું સ્વયંનો અનુભવ કરવાનો, જેનામાં સ્વભાવ છે એવું જેનું સ્વરૂપ છે એવા પોતાને પ્રત્યક્ષપણે અનુભવીને આસ્વાદીને આ રીતે અનુભવ થાય છે. પોતાનો આસ્વાદ કરીને અનુભવ થાય છે. જ્ઞાન ગુણના અનુભવ દ્વારા, જ્ઞાન ગુણના પરિણામ દ્વારા પોતાનો અનુભવ થાય છે. આમ તો જ્ઞાનનો ગુણ છે એ અનુભવ કરવાનો, એનો સ્વભાવ છે કે અનુભૂતિ માત્ર અનુભવ થઈ રહ્યો છે, થઈ રહ્યો છે એને જોવો છે, કરવો નથી પણ જોવો છે. આમ એને જોતો નથી એટલે એમ કે છે તું એને જો. ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવ પરિણામો છે તે બધા જીવના નથી, દ્રવ કર્મ ને નો કર્મ તો નહીં, પણ જેટલા વિભાવ કર્મ પરિણામો છે તે બધા જીવના નથી. જીવ તો શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. શુદ્ધ ચૈતન્ય માત્ર જેટલો છે એટલો જ હું એમ અનુભવ કર્તવ્ય છે. અનુભવ એટલે એટલો જ હું એમ અનુભવ કર્તવ્ય છે બસ. આ સિવાય એથી આગળ હું પણ કરવા યોગ્ય નથી. બહુ સરસ કલ્પ છે આ, સ્ત્રી એકદમ સ્વભાવ દ્રષ્ટિના કલ્પો છે. આગળ કહે છે 37માં કે વર્ણાદ્યા વા રાગ, રાગ મુહાદયો વા ભિન્ના ભાવાઃ સર્વે વાસ પુંસઃ તેનેવ અંતસ્તત્વતઃ પશ્યતોમિ નો દ્રષ્ટા શિવ દ્રષ્ટમેકમ પરમ સાધ. અસ્ય પુંસઃ સર્વે ભાવાઃ ભિન્નાઃ અસ્ય એટલે આ વિદ્યમાન છે, હાજરા હજુર છે, વિદ્યમાન છે એટલે પોતે હાજરા હજુર છે, પોતે નથી એમ કોણ કહેશે? કોઈ એમ તો કે હું નથી એમ કે, કેવી રીતે કે પોતે હોત હોય એમ કે હું નથી એમ કેવી રીતે કે? વિદ્યમાન છે એવા પુંસઃ, પુંસનો આમ તો શબ્દાર્થ થાય છે પુરુષ, શુદ્ધ ચૈતન્ય, એનો અર્થ શું કર્યો? આત્મા, શુદ્ધ ચૈતન્ય, વિદ્યમાન છે એવા શુદ્ધ ચૈતન્યથી જેટલા છે તે બધા ભાવો અર્થાત અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્નાહ એટલે ભિન્ન છે, જીવ સ્વરૂપથી નિરાળા છે, બધે જાતના વિભાવ પરિણામ શુદ્ધ ચૈતન્યથી નિરાળા છે, શુદ્ધ ચૈતન્ય રેખીને મેળ ખાય એવો નથી, શુદ્ધ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ છે એમ કહેવું છે, શુદ્ધ ચૈતન્ય છે એ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ છે, બાકી બધા અંધારા છે, એની પાસે બધા વિભાવ ભાવ બધા અંધારા છે. તે કયા ભાવ? કે વર્ણાદ્યા રાગ મોહા દયાવા, એક કર્મ અચેતન વર્ણ વાળો, પુદ્ગળમાં વર્ણ છે ને એટલે એક કર્મ અચેતન શુદ્ધ પિદ્ગળ પુદ્ગળ પિન્ન રૂપ છે, તે તો જીવ સ્વરૂપથી નિરાળા છે, એ પુદ્ગળ સ્વરૂપે જે છે એ તો શુદ્ધ પુદ્ગળ જ છે, શુદ્ધ પુદ્ગળ એટલે એકનો પુદ્ગળ જ છે, એ તો જાણે જીવ સ્વરૂપથી નિરાળા છે, કેમ કે જળ અને ચૈતન્ય જેટલો મોટો તફાવત છે, એક તો એ વાત. અને રાગ મહાદેહ એટલે વિભાવરૂપ અશુદ્ધ રૂપ છે, એવા એને જીવના વિભાવ કહેવાય છે, સોજો પણ શરીરની પર્યાયનો સોજો થયો ને એમ કહે છે, જીવના જે વિભાવ રૂપ અશુદ્ધ રૂપ છે, દેખતા ચેતન જેવા દેખાય છે, કેવા કીધા? દેખતા ચેતન જેવા દેખાય છે, દેખતા ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ દ્વેષ મોરૂપ જીવ સંબંધી પરિણામો, જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી કેવી રીતે ભિન્ન છે એમ કીધા? કે શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી ભિન્ન છે, કે મારું શુદ્ધ સ્વરૂપ અનુભવ્યું મેં, એને જોતા અનુભવતા મને એમ લાગ્યું એમ અનુભવાયું કે અરે આ રાગ દ્વેષ આદિ પરિણામ છે, એ મારું સ્વરૂપ જ નથી, એવું મારા અનુભવમાં તો એ સ્વરૂપ પણ આવ્યા નહીં, મારાથી બીજી જાતના છે, જાત જ કોઈ બીજી છે, મારી જાતમાં એને એની જાતને કાંઈ મેળ ખાતો નથી, જેમ પુદ્ગળ વિરુદ્ધ જાતિનું છે એમ રાગાજી પણ મારાથી વિરુદ્ધ જાતિના છે, વિરુદ્ધ જાતિના છે, દેખતા ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ દ્વેષ મોરૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી ભિન્ન છે, એમને નહીં બોલવા માત્ર નહીં, વિકલ્પ માત્ર નહીં, કહેવા માત્ર નહીં, અનુભવતા ભિન્ન છે એમ કે છે, કેવી સરસ ટીકા કરી છે, અનુભવતા ભિન્ન છે એમ કે છે, હા ઉપાસતા ભિન્ન છે, અહીંયા અનુભવતા એક જ વાત છે, અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવ પરિણામોને જીવ સ્વરૂપથી ભિન્ન કયા, ત્યાં ભિન્નનો ભાવાર્થ તો હું સમજ્યો નહીં, ચોખ્ખું કરાવે છે રાજમલજી પાસે પોતે ખુદે પ્રશ્ન ઉઠાવીને કે આપે વિભાવ પરિણામોને જીવ સ્વરૂપથી ભિન્ન કયા, તો ભિન્ન કયા એનો ભાવાર્થ તો હું કાંઈ સમજ્યો નહીં, ભિન્ન કહેતા ભિન્ન છે તે વસ્તુરૂપ છે કે ભિન્ન છે તે અવસ્તુરૂપ છે, મારાથી ભિન્ન છે એમ કહીને એ અવસ્તુ કેવી છે કે વસ્તુ કેવી છે, ઉત્તર આમ છે કે અવસ્વરૂપ છે, જાણ એવી કોઈ ચીજ જ નથી, અવસ્વરૂપ છે. આ કેવી રીતે એને નિષેધ કરે છે, રાગાદી મોહાદી ભાવનો કેવી રીતે નિષેધ કરે છે આપણાનો, કે નકામું છે આ બધું, આ નકામું છે એમ કરીને કાઢી નાખે છે કે નહીં. એમ કે છે કે રાગ મોહ જેને સર્વસ્વ કરીને જીવ બાજીને પીડ્યો છે એને કેટલો જોરથી નિષેધ કરે છે. અવસ્તુ છે, અવસ્તુ એ ચીજ જ નથી, તમારાને બાંચકા ભર્યા ફેર્યા છે, તે કાંઈ હાથમાં આવે એવું નથી, હાથમાં આવશે નહીં અને કદી તૃપ્તિ થશે નહીં. ગમે એટલા રાગના રસથી રાગને રગડી લઈએ જીવ, ગમે એટલા રાગના રસથી રાગને રગડે તો પણ જીવને તૃપ્તિ થાય એવું નથી, ઉલટાની અતૃપ્તિ વધે એવું છે. આમ થાકે પછી થાક્યા વગર રહીએ નહીં. અઢાર સિદ્ધિ, કેવી સિદ્ધિ, કેટલી ચૌદ સિદ્ધિ, જુદા જ પીડ્યા છે સાવ, અંદર માં સાવ જુદા જ પીડ્યા છે. મારે લેવા કે એ બિચારા એનામાં અને હું મારામાં, મારી હારે કોઈ આવવા ના. હા એ તો પરથી છે, આ તો રાગ એના પરિણામમાં છે. પણ અહીંયા કે છે કે ભીન છે, ભીન છે એટલે શું, પણ જીવની વસ્તુ તો ખરી ને, તો કે નહીં અવસ્તુ છે, વસ્તુ જ નથી. આત્મિકથામાં કહે છે પર્યાય અવસ્તુ છે, ગુણભેદનો વિષય થયેલો છે ને, પર્યાયને કહે છે ભાવાત્મા, જયચંદ્રી કહે છે અવસ્તુ. સંસાર, સંસારનો મારામાં સંસાર, એવી દૃષ્ટિની વાત છે. બિન અનુભવીને કહે છે, તો બિન અનુભવીને અવસ્થુ કહે છે, કહેવા ખાતર નથી કહેતા, અનુભવીને કહે છે. એ તો લીધું અમે, અનુભવીને કહીએ છીએ. તે કારણે જ્યાં જે જોર દેવાનું છે તો એટલું જોર દીધા વગર તો હાલે નહીં. એક ન્યાય એમ છે તો પણ એક ન્યાય આમ પણ છે. હિતમાં નથી થતા અને આત્મામાં થાય છે એમ સર્વસ્વપણે નથી, એમ પણ સર્વસ્વપણે નથી. કેમ કે ચિત્ત શક્તિમાં નથી, જેનો અનુભવ સમ્યક દ્રષ્ટિ કરે છે એમાં નથી, એ ન્યાય મારામાં નથી એમ કેમ. એ કારણે શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ, તેને વિભાવ પરિણામો દ્રષ્ટિગોચર નથી થતા. ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિગોચર થાય છે, એક જ દ્રષ્ટિમાં રમે છે, દ્રષ્ટિમાં બીજું કાંઈ રમતું નથી. વર્ણાદિક ને રાગાદિક વિદ્યમાન જે દેખાય છે તો પણ સ્વરૂપ અનુભવતા, સ્વરૂપ માત્ર જ પોતે છે, તેથી વિભાવ પરિણતિ રૂપ વસ્તુ તો કાંઈ નથી. ફરી નજીક વિશેષ